તારીખ 27/2/1993 શ્રી સમયસાર ગાથા 73 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 90
શ્રી સમયસાર કરતા કર્મ અધિકાર 73 ગાથા 73 ગાથાની ટીકામાં પ્રથમ હું આત્મા એક છું એવો જે નિશ્ચય છે એ પ્રત્યક્ષપણા સહિત કરવાનો છે. પ્રત્યક્ષપણા સહિત આ એક પ્રત્યક્ષતાનું પ્રકરણ મુમુક્ષુની ભૂમિકાનું એક નવું પ્રકરણ છે. કેમ કે મુમુક્ષુ વિચારની ભૂમિકામાં ઉભો છે, જેમ બીજા પદાર્થોનો વિચાર કરતો હતો, દેહાથનો વિચાર કરતો હતો, શરીર અને સંયોગની સુખાકારીને વિચારતો હતો, એ આત્મા હવે આત્માનો વિચાર કરે છે. આત્મિક સુખનો અને આત્મિક દુઃખનો તાત્વિક વિચાર કરે છે. ત્યાં સુધી તો મુમુક્ષુની ભૂમિકાની શરૂઆત થાય છે, પણ અહીંથી એક નવી ભૂમિકામાં પ્રવેશ કરવો જરૂરી છે અને એ વિષય છે પ્રત્યક્ષતાનો. કે આત્મા છે એ સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે. સ્વરૂપથી પ્રત્યક્ષ હોવાને લીધે એની હૈયાતીને, પોતાની હૈયાતીને, પોતાની વિદ્યમાનતાને પ્રત્યક્ષપણે અનુભવમાં લેવી જોઈએ, પ્રત્યક્ષપણે થવું જોઈએ. જ્ઞાનીઓએ વિષયમાં ઘણી વાતો કરી છે અને આપણે સુગાનીજીના બે વચનામૃત એ વિષયમાં જોયા હતા, બીજા પણ જોવા જેવા છે. બહુ સારો ધ્વનિ છે એની અંદર. એક છે વચનામૃત 180, આપણે કાલે 232 અને 254 જોયેલા. 180 નું વચનામૃત છે, વસ્તુ વર્તમાન મેં, વસ્તુ વર્તમાન મેં પ્રત્યક્ષ સ્થિત હૈ, વર્તમાન મેં હી વિદ્યમાન હૈ, વિદ્યમાનતા લીધી સાથે. અહીંયા આચાર્ય મહારાજે હું આ આત્મા એ આમાં વિદ્યમાનતા લેવી છે, હૈયાતી લેવી છે, કે હું જે અત્યારે હૈયાતી ધરાવું છું એ પ્રત્યક્ષ હૈયાતી ધરાવું છું. કેવી હૈયાતી ધરાવું છું? પ્રત્યક્ષ હૈયાતી ધરાવું છું. એક સમય કે પર્યાય કે પીછે પૂર્ણ વસ્તુ સ્થિત હૈ, અનંત પ્રત્યક્ષ વસ્તુ મોજુદ છે. એક સમયની પર્યાય પાછળ આખી વસ્તુ અનંત પ્રત્યક્ષપણે મોજુદ છે. લક્ષ્ય કરે ઉસી ક્ષણ દિખ જાતી હૈ, જે ક્ષણે લક્ષ્ય કરે એ ક્ષણે દેખાય છે. બીજો સમય એમાં નથી. જોવે તો વસ્તુ તો કારણ શુદ્ધ પરમાત્માપણે મોજુદ છે, મોજુદ છે. જેવું લક્ષ્ય કરે આ જીવ એ ઉતરતો જેને લક્ષમાં આવે એવું સ્વરૂપ છે. લક્ષ્ય કેમ કરવું એ પ્રશ્ન અવશ્ય હોય શકે. અહીંયા તો લક્ષણથી લક્ષ્ય થાય છે, લક્ષણથી લક્ષિત થાય છે. જે લક્ષ્ય થાય છે એમાં લક્ષિત થવું તે ક્રિયા છે, લક્ષણ દ્વારા તે લક્ષમાં આવે છે. એવું લક્ષણથી લક્ષિત થતું પ્રત્યક્ષ સ્વરૂપ છે એમ હૈયાતીને લક્ષ્ય ઉચ્ચાર કરવાની છે. આ આચાર્ય મહારાજનું ફરમાન છે એમ કહો, કે આચાર્ય મહારાજની શ્રી ગુરુની આજ્ઞા છે એમ કહો, અને તે જીવને પરમ હિતકારી છે, જીવને માટે પરમ હિતકારી છે, પરમ સુખકારી છે. બધા શાસ્ત્રો એટલા માટે કયા છે, હું શાસ્ત્રો શા માટે રચ્યા છે કે જીવનું લક્ષ્ય કરાવવા માટે રચ્યા છે. કેટલી ઊંધાઈ છે. સૂર્ય અનંત ચૈતન્ય પ્રકાશનો પ્રત્યક્ષ સૂર્ય છે, પણ પોતે મોઢું ફેરવીને બેઠો છે. એ તો કાલે વચનામૃત લીધું 211મું કૃપાળુનું, કે એ જીવનો મોહ છે. વસ્તુ જે સત છે એને દૂરથી ન જોવી જોઈએ, એને પ્રત્યક્ષતાને લઈને સમીપથી અવલોકન કરવું જોઈએ. એના બદલે જે દૂરપણું કરે છે એ જ જીવનો મોહ છે. મોહની વ્યાખ્યા એવી કરી છે, નિદર્શન મોહ છે. પછી 263મું જે વચનામૃત છે એમાં તો દ્રવ્યલિંગીનું દ્રષ્ટાંત આપ્યું છે, સમર્થ દ્રષ્ટાંત આપ્યું છે કે દ્રવ્યલિંગી કો વસ્તુ કા મહાત્મ તો આયા, પણ સાધારણપણે આત્મ સ્વરૂપ મહિમા કરવા યોગ્ય છે એવું કાંઈ અંગ પૂર્વનું સ્વાધ્યાય કર્યો હોય ને ન ખબર હોય એવું તો કાંઈ બને નહીં. શું એટલે દ્રવ્યલિંગીને વસ્તુનું મહાત્મ તો આવ્યું છે, સમજીને આવે એ સાધારણ આવે, મહિમા કરવા યોગ્ય પદાર્થ છે અને તેથી તે મહિમા કરે, પણ એ સાધારણ થાય. ક્યાં કેમ સાધારણ રહે છે? કેમ કે વસ્તુ પરોક્ષ રહી, પ્રત્યક્ષ નહીં હોય. મહિમા જે પ્રત્યક્ષતામાં આવે છે, વસ્તુને પ્રત્યક્ષ જોઈને જે મહિમા આવે છે સ્વરૂપ નિશ્ચયથી, એ પરોક્ષતામાં ઉભો રહીને ગમે એટલો જોર કરે વિકલ્પનો, એમાં જ્ઞાનનું જોર નથી. વિકલ્પનું જોર છે, રાગનું જોર છે, જ્ઞાનનું જોર નથી. જોર દેખાય કોઈને ભાવમાં, કોઈ બહુ મહિમા કરે છે, બહુ દ્રષ્ટિના વિષયનું જોર કરે છે, પણ રાગનું છે કે જ્ઞાનનું કેમ નક્કી કરીશ? તો કે એની પ્રત્યક્ષતાનું પડખું છે, એ પડખું જો પ્રકાશિત થતું હોય તો જ્ઞાનનું જોર છે, અને પરોક્ષ ઉભો રહીને જોર કરતો હોય તો એ રાગનું જોર છે. આમ લેવું, નક્કી નથી થાય એવું નથી, નક્કી તો થાય છે. શું એ હા મોક્ષ નક્કી કરી શકે છે, બરાબર નક્કી કરી શકે છે. શું
પરીક્ષા નક્કી કરવાનું ક્યાં આવ્યું?
એનું કારણ છે કે જેમ ઉપાદાનમાં પોતાનું સ્વરૂપ છે એ પ્રત્યક્ષ જ્ઞાનમાં લેવું છે, અને પ્રત્યક્ષ છે ને પ્રત્યક્ષ જ્ઞાનમાં લેવું છે, કઈ પરોક્ષ છે ને પ્રત્યક્ષ જ્ઞાનમાં લેવાનો પ્રશ્ન નથી. તેમ સામે પણ સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ જોઈએ. શું? કેમ કે પરોક્ષમાં ઉભેલા એવા કોઈ પણ જીવને, પરોક્ષતામાં ઉભેલા એવા કોઈ પણ જીવને પ્રત્યક્ષતાનો વિષય એની પાસે હોતો નથી, એ વિષયથી અજાણો હોય છે, માટે એ વિષય એની પાસે હોતો નથી. આમ છે, એટલા માટે બારમાં પણ પ્રત્યક્ષ યોગની આવશ્યકતા છે. જમીન આસમાન એટલા એનો તો દ્રષ્ટાંત દઈએ છીએ, એવા દ્રષ્ટાંત બનેલા છે કે બસમાં આપણે મુમુક્ષુ જતા, એક્સિડન્ટ જોયો એ જ બસનો, પોતાની બસમાં કેટલા એને મરતા, હાથ પગ ભાંગતા, માથા ફૂટતા, લોહી લુહાણ થતા, અને રાડ દેકારોને ચીસો પાડતા જોયા, કેવી રીતે પ્રત્યક્ષ ઇન્દ્રિય પ્રત્યક્ષથી જોયા, પોતે બચી ગયા. જિંદગીમાં બસમાં ન બેસી શકે એવી પરિસ્થિતિ માનસિક થઈ ગઈ. કેટલી અસર આવી એટલી સેકન્ડમાં, એ તો 2-4 સેકન્ડ નો જ દેખાવ હોય ને. કેવી કેવી અસર થઈ, આખી જિંદગી બસમાં ન બેસી શકો, એકદમ દુખી થઈ. જે એ વખતે આવિર્ભૂત મંડે, આવિર્ભાવ શું કહેવા જવા જેવો વિષય છે. સ્મરણ માત્ર થી આવિર્ભૂત થઈ જાય એને, એનું સ્મરણ આવે એને, ભલે 25-50 વર્ષ પહેલા એને એક્સિડન્ટ જોયો હોય, સ્મરણ માત્ર થી બધું આવિર્ભૂત થવા મળે જ્ઞાનમાં. એ વખતે જે દુઃખ થયું હોય એવું દુઃખ પણ ઉત્પન્ન થવા માંડે, એ દુઃખ સહન કરી શકે, આપણે બસમાં નથી બેસવું એમ કે છે. આ તો દાખલા છે, અત્યારે મજૂત છે. આ પ્રત્યક્ષતાની અસર શું આવે? પર પદાર્થની આવી અસર ઇન્દ્રિય જ્ઞાનમાં આવે તો સ્વ પદાર્થની અતિન્દ્રિય જ્ઞાનમાં પર પદાર્થની અસર કેવી આવે? કે અનંતકાળ ન જાય એવી આવે. ઓલી તો એક જિંદગી પૂરતી રહે, પછી તો મૃત્યુ પછી માણસ ભૂલી જાય છે કે ગયા ભાવમાં શું હતું ને કેમ થયું હતું શું. પણ આ તો અનંતકાળ પર્યંત આ સંસ્કાર, પ્રત્યક્ષ વસ્તુના સંસ્કાર અનંતકાળ પર્યંત જતા નથી. જો કે અનંતકાળ પછી સંસ્કારનો વિષય સંભાળવાનો રહેતો નથી, અલ્પકાળમાં એ વસ્તુને પ્રત્યક્ષ સંસ્કારવશ કરી લે છે વગર સત્પુરુષે. એક સંસ્કાર પડે ત્યારે સત્પુરુષ હોય છે, પણ વગર સત્પુરુષે અનુભવ કરી લે છે અને નિર્વાણ પદ સુધી પહોંચી જાય છે. પછી સંસ્કારને તો યાદ કરવાના રહેતા નથી, પણ નિર્મૂળ થતા નથી. એ સંસ્કાર નિર્વાણ પદ પમાડે છૂટકો. જો જીવ પ્રત્યક્ષતામાં આવી જાય તો એ નિર્વાણ પદ પાયમાં સુધી અવશ્ય અવશ્ય આવે જ, ન આવે એવું બને એનું જન્મ મરણ નાશ થઈ જાય. તો દ્રવ્યલિંગી ને આ બાકી રહી ગયું છે. અને કોઈ પણ જ્ઞાની મળ્યા પછી, ગુરુ મળ્યા પછી, શાસ્ત્ર મળ્યા પછી, આ વાત મળ્યા પછી, સાંભળ્યા પછી, વિચાર્યા પછી જો બાકી રહી ગયું હોય તો આ પ્રત્યક્ષ કરવું બાકી રહે છે. બાકી તો બાકીની લાઈન બરાબર હોય તો પણ એ પર્યાપ્ત નથી. બાકીમાં લાઈનમાં ઊંધાઈ ન હોય, વિપર્યાસ ન હોય તો પણ, સમજણની વિપર્યાસ ન હોય તો પણ, પ્રત્યક્ષતામાં ન આવે તો એ પર્યાપ્ત નથી, પામવા માટે એ પર્યાપ્ત નથી. દ્રવ્યલિંગીને એ રહી જાય છે. કૌંસ ભર્યો છે અહીંયા કે પરોક્ષ જ્ઞાન મેં વસ્તુ અર્થ જાનને પર ભી અનંત પ્રત્યક્ષ વસ્તુ કી પ્રત્યક્ષતા કા જોર આયે બિના નહીં આતા. પ્રત્યક્ષતાનું જોર આવ્યા વિના અભેદ અનુભવ ન થાય, શું આ એનો નિયમ છે. અને એ વસ્તુ રહી જાય તો એ ક્યાંક અટકી ગયો છે એમ માનવાનું જરૂર સ્વીકારી લેવું જોઈએ. આ રહી ગયો અટકો માટે, આ રહી ગયો આગળ હાલે તો પરોક્ષમાંથી પ્રત્યક્ષતામાં આવ્યા વિના રે. આજે ફરી જરા લીધું છે એટલા માટે જરા મુદ્દાનો વિષય છે. બીજું બીજું ઘણું આપણે વિચારીએ છીએ, આ વિષય ઉપર જરા યથાશક્તિ વધારે સમજમાં લેવું જરૂરી છે. હા એમ લીધું છે, એ તો અધરથી લીધું છે. જ્ઞાની વિચારે છે કે મૂળ ગાથામાં તો નિશ્ચયથી હું આવો છું શું, અને એમાં લીન થઈને હું આશ્રવોનો ક્ષય કરું એમ શું વિચારે છે. એટલે પરોક્ષ ને વિચારે છે એ આપણે ચાલુ રાખવું એમ ન લેવું શું. અને એટલા માટે પ્રત્યક્ષતા ઉપર ધ્યાન ખેંચાતું નથી કે આ બાકી રહી જાય છે અને આ મુદ્દાની વાત બાકી રહી જાય છે. એક બીજી રીતે વિચાર કરીએ કે અંગ પૂર્વ ધારી એવા દ્રવ્યલિંગી કે જેને તો લબ્ધિઓ પ્રગટ થઈ ગઈ હોય છે, કેમ કે સંયમ પાળે છે, મુનિદશાનો સંયમ પાળે છે દ્રવ્યલિંગી, 28 મૂળ ગુણ નગ્નતા આદિ સહિત, એને શું બાકી રહી ગયું? અને એક પ્રસંગની પંચેન્દ્રિય ચકલું ડેડકું પામે, સર્પ પામે તો એને શું કરી લીધું? આ એક પોઈન્ટ જો વિચારવામાં આવે તો એ આ મુદ્દો છે કે દ્રવ્યલિંગી વસ્તુ પરોક્ષ જ્ઞાનમાં આગમ અનુસાર લીધી છે, વિપર્યાસ નથી એનો. નેત્રજાયની એકત્ર સાગરની સ્થિતિ એ નવમિગ્રે બધા શું, પણ વસ્તુ પરોક્ષ નથી કરી, એ ચોખ્ખું કર્યું સોગાનીજીએ. શું રહી ગયું એને? વસ્તુ પરોક્ષ નથી કરી, પ્રત્યક્ષ નથી કરી. અને એક્સપિરિયન્સ હોય તો પણ એને સ્વરૂપને પ્રત્યક્ષ કરીને અનુભવ લે. એ 263 માં બોલ છે. પછી એક છે 454. એને જ્ઞાન સામાન્યમાં પ્રત્યક્ષ અંશ છે ત્યાં સુધી ઊંડો જાય છે, લક્ષણને પકડીને લક્ષિત કરી લે છે. જ્યાં પ્રત્યક્ષ લક્ષણ પીડ્યું છે, પ્રત્યક્ષ અંશે લક્ષણ વિદ્યમાન છે, એના અનુભવાંશમાં જઈને, વિચારમાં જઈને નહીં પણ અનુભવાંશમાં જઈને વસ્તુને પ્રત્યક્ષ કરી લે છે, તો એ 3 ઇંચ પણ પામી જાય ને 5મા ગુણસ્થાન સુધીનો પુરુષાર્થ ફરે. અને અહીંયા દ્રવિલિંગી છે એ પહેલા ગુણસ્થાનમાં મિથ્યાત્મા રહી જાય છે. 28 મૂળ ગુણ વ્યતિચાર નિર્દોષ મુનિ પણ ઉપાડે વ્યવહારે. અને 11 અને 9 પૂર્વનું જ્ઞાન હોય. પહેલું ગુણસ્થાન કેટલામો? પહેલું ગુણસ્થાન. તો પણ ગર્ભ અનંતા લેશે, બીજું બોલે બીજું અંગ જોને. અનંત પરિભ્રમણ બાકી છે. હા, સમ્યક દર્શન થઈ ગયું ને પુરુષાર્થ કરો તો 5મા ગુણસ્થાન સુધી જાય. જે દેવલોકમાં ઉપરના દેવલોક સરવાર સિદ્ધિના પણ નથી જઈ શકતા. પછી જે આખું પ્રકરણ છે નવું છે, એક જુદો તબક્કો માં પ્રવેશ કરવાનો છે. એ ત્યાં ન આવે તો વાત અધૂરી રહી જાય છે. એ અટકી ગયો છે જીવ, એમ લેવું.
બદલાય
છે. અંધારામાંથી પ્રકાશમાં આવે એટલો બધો ફેર છે. પ્રત્યક્ષ પરોક્ષતામાં કેટલો ફેર છે. અંધકારના ગમે તેટલા પ્રકાર લ્યો તો બધા અંધારાના જ છે, અજવાળું એમાં ક્યાંય નથી. અને સૂર્યના પ્રકાશના ગમે તેટલા ભેદ પ્રભેદ લ્યો તો એ બધા અજવાળાના છે, એમાં અંધારું નથી.
નહીં
નહીં, આગળ જવાનું. ભયંકર ભૂલ છે. પુનમાં ફસાય એના કરતા જ્ઞાન ના ક્ષેપમાં વધારે ફસાય છે. ત્યાંથી કાઢવો મુશ્કેલ. પુનમાં ફસાયેલા ને કાઢવો સહેલો છે, જ્ઞાન ના ક્ષેપમાં ફસાયેલા ને કાઢવો સહેલો નથી. એવી વાત છે. પછી 454 છે. સોચતે રહેને સે તો જાગૃતિ નહીં હોતી, ગ્રહણ કરને સે હી જાગૃતિ હોતી હૈ. આ બહુ સારો બોલ છે. વિચાર કરતા રહીએ આત્માનો, આત્માનો આપણે વિચાર કરતા રહીએ. ચિંતન મન આપણે ક્યાં બીજો, હવે વેપાર ધંધાનું ચિંતન છે શું, હવે આત્માનું ચિંતન કરતા રહીએ. વસ્તુ ગ્રહણ નથી થતી, જાગૃતિ નથી આવતી એમ કહે છે સ્વરૂપમાં. વિચાર કરવાથી, આત્માનો વિચાર કરવાથી આત્મ જાગૃતિ નથી આવતી એમ કહે છે. શું? ગ્રહણ કરવાથી, પોતાપણે ગ્રહણ કરવાથી જાગૃતિ થાય છે. સોચને મેં તો કેમ એમ છે, શા માટે? કારણ કે સોચને મેં તો વસ્તુ પરોક્ષ રહે જાતી હૈ, ઓર ગ્રહણ કરને મેં વસ્તુ પ્રત્યક્ષ હોતી હૈ. કેવી શૈલી કરી છે બોલો. આમ પકડીને લઈ આવે છે ને પ્રત્યક્ષતામાં, એવી શૈલી છે. શું કે વિચાર કરવામાં તો વસ્તુ પરોક્ષ રહી જાય છે, અને ગ્રહણ કરવામાં વસ્તુને પ્રત્યક્ષપણે, પ્રત્યક્ષ વિદ્યમાનતાથી એને ગ્રહણ કરવામાં આવે છે. સુનતે રહેને સે ઓર સોચને રહેને સે તો વસ્તુ કી પ્રાપ્તિ નહીં હોતી. ના પાડી, સાંભળે છે એની વાત છે. વિચાર કરે છે આત્માનો, આત્માનું શ્રવણ કરે છે સત્શાસ્ત્રો સમય સારા દે દ્વારા, એને કહે છે નથી થતી. સ્વરૂપ ગ્રહણ કરને કા હી અભ્યાસ શરૂ હોના ચાહીએ. કેવી રીતે? સ્વરૂપ ગ્રહણ કરવાનો અભ્યાસ, અભ્યાસ એટલે પ્રયત્ન થવો જોઈએ. સ્વરૂપ ગ્રહણ કરવાનો અભ્યાસ એટલે કે પોતાના અસ્તિત્વને અત્યંત રૂચિથી આત્મરૂચિથી વેદનથી ગ્રહણ કરવાનો અભ્યાસ ચાલુ થવો જોઈએ. એટલે અહીંયા એક કૌંસ ભર્યો છે જરા ખુલવા માટે કે ગ્રહણ કરવું એટલે શું ને કેવી રીતે ગ્રહણ કરવું. તો કે એક તો પોતાની આત્મરૂચિ છે એ તીવ્ર હોય એને જ આ કાર્ય થાય છે. ઉત્કૃષ્ટ પાત્ર લીધો છે ને તો જેની આત્મરૂચિ તીવ્ર છે આ અસ્તિત્વને રૂચિપૂર્વક વેદવાનો પ્રયત્ન કરે છે, વેદન દ્વારા વેદવાનો પ્રયત્ન, જ્ઞાન વેદન દ્વારા સ્વરૂપ વેદનનો પ્રયત્ન કરે છે, એવો જે પ્રયત્ન છે એ પ્રયત્ન દ્વારા સ્વરૂપનું ગ્રહણ થાય છે. અહીંયા થોડો વિશેષ ખુલાસો પણ કર્યો છે કે મુમુક્ષુ જીવ કો સામાન્ય ભાવના સે તો તત્વ વિચાર ચલતા હૈ. જે સામાન્ય ભાવના વાળા મુમુક્ષુ છે એને તત્વ વિચાર તો ચાલે, શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય, શ્રવણ કરતા હોય, પોતે પણ એકલા પડે ત્યારે વિચાર કરતા હોય. શું તો મુમુક્ષુ જીવ કો સામાન્ય ભાવના સે તત્વ વિચાર ચલતા હૈ, એવું જે સોચના વિચારના તો બહિર્મુખ ભાવ હૈ. શું ત્યાં સુધી તો મનથી બહિર્મુખ રહીને એ વિચારે છે, ઇસમે વસ્તુ પરોક્ષ રહેતી હૈ, ત્યાં સુધી તો વસ્તુ પ્રત્યક્ષ વસ્તુ પરોક્ષ રહે છે, પરોક્ષતાના પડદા પાછળ વસ્તુ રહી જાય છે. और इसमें वस्तु परोक्ष रहती है और ऐसे में स्वयं के महान अस्तित्व की जागृति नहीं होती. अने एवा प्रकार मा परिणमता विचार माने विचार मा ए प्रकार परिणमता पुताने पुताना महान अस्तित्व नी जागृति आवती नथी. तत्व विचार चाले छे પણ સ્વરૂપ ગ્રહણ જાગ્રત થઈને જે સ્વરૂપ ગ્રહણ થવું જોઈએ એ વાત શરૂ થતી નથી, એ પ્રકારનો ભાવ શરૂ થતો નથી. આ જરા ધ્યાન દેવા જેવો વિષય છે. શું જે લોકો આત્માનો વિચાર કરે છે એને જરા લક્ષમાં લેવા જેવી વાત છે. જાગૃતિ નહીં હોતી કિંતુ સ્વરૂપ કી અનન્ય રુચિ છે, જ્ઞાન માત્ર કે વેદન છે. શું હું જ્ઞાન માત્ર છું એવો વિચાર નહીં, એમાં વેદન થી વેદન છે, પ્રત્યક્ષ તોર છે, અસ્તિત્વ ગ્રહણ કા પ્રયાસ હોના ચાહીએ. આ હિન્દી ભાષામાં આવે છે, ગુજરાતીમાં નથી આવતો. પ્રત્યક્ષ તોર છે ગ્રહણ કરને કા પ્રયાસ હોના ચાહીએ, એ હિન્દી ભાષાનો શબ્દ છે, ગુજરાતીમાં નથી મળતો. કેવી રીતે પ્રયત્ન કરવો જોઈએ ગ્રહણ કરવાનો. જ્ઞાન માત્ર છું, પ્રત્યક્ષ જ્ઞાન માત્ર છું, એમ પ્રત્યક્ષપણાના પ્રકારથી તોર એટલે પ્રકાર. પણ એ જરા ધ્વનિ સારો આવે છે. શું પ્રત્યક્ષ તોર છે અસ્તિત્વ ગ્રહણ કા પ્રયાસ હોના ચાહીએ, એસે પ્રયાસ સે અંતર્મુખતા ઉપલબ્ધ હોતી હૈ. અંતર્મુખ આમ થવાય છે, આ પ્રકાર અંતર્મુખ થવાનો છે. જ્યાં સુધી જીવ અંતર્મુખ નહીં થાય ત્યાં સુધી બધું બહારનું બહાર, પૂર્વાનું પૂર્વ, અનંત વાર કર્યું છે, અપૂર્વ કાંઈ કર્યું નથી, બધું પૂર્વાનું પૂરો છે. ભાઈ સારો મુદ્દો પકડેલો તો વસંતભાઈ આવ્યા હતા ને આપણે, બધું બહારનું બહાર થાય છે કે વાંચન કરીએ, શ્રવણ કરીએ, ચર્ચા કરીએ, સત્સંગ કરીએ, પણ બધું બહારનું બહાર થાય છે. એક વાત તો બહુ સ્પષ્ટ છે કે અંતર્મુખ થયા વિના કામ થવાનું નથી, અને આ જડતું નથી. આજ સુધી એને વિચારેલી વાત ઘરે આવે ત્યાં વાત કરી હતી. આ એક સમજવાનો મુદ્દો બાકી રહે છે, અંતર્મુખ કેમ થવું. કુદરતી જ્ઞાન પાછળ વિષય આવ્યો 73મી ગાથાનો, 454 માં એકદમ સ્પષ્ટ ખુલાસો કર્યો છે. 454 454 પછી છેલ્લો છે 506. પાછળ બોલું, પ્રત્યક્ષતા ના આવ્યા છે. એમાં છ બોલ થાય છે. બરાબર પ્રશ્ન છે કે આત્મા તો દીખતા નહી તો પ્રત્યક્ષ કેસે હોવે? સીધો પ્રશ્ન છે. 506 માં તો કેવી રીતે આત્મા પ્રત્યક્ષ થાય એનો સીધો જ પ્રશ્ન છે. એમની સામે આવેલો પ્રશ્ન છે. ઉત્તર છે કે પરિણામ તો દીખતા હે ને, આ તને પર્યાય જ્ઞાન ની તો દેખાય છે કે નથી દેખાતી? તો પરિણામ જિસમે સે આતા હૈ ઉસ અનંત પ્રત્યક્ષ ચીજ કા પહેલે અનુમાન ક્યા જાતા હૈ. પહેલા વિચાર માં લે કે આ વસ્તુ અનંત પ્રત્યક્ષ છે, ફિર વેદન સે પ્રત્યક્ષ કરના. એ જ્ઞાન માં જે વેદન છે એ વેદન દ્વારા પ્રત્યક્ષ થાય છે, અને પ્રત્યક્ષ થાય છે ત્યારે આપણે કાલે બે બોલ લઈ લીધા 232 ને 254 માં, કે વ્યાપી વ્યાપકપણે પ્રત્યક્ષ થાય છે આખી વસ્તુ. ચૈતન્ય દળ, ચૈતન્ય પિંડ આખો વ્યાપે વ્યાપકપણે પ્રત્યક્ષ થાય છે. એ પ્રત્યક્ષતાનું જે પ્રકરણ છે એ એકદમ પ્રયોજનભૂત છે. શું એકદમ પ્રયોજનભૂત છે? સ્વસંવેદન દ્વારા પોતાના જ્ઞાન ધારા ચાલે છે. એમને તો આમ તો અજ્ઞાની ને જ્ઞાન સામાન્ય ની તો એની ધારા છે. શું? પણ એને તિરોભૂત છે એટલે પકડાતી નથી. અમને તો આવિર્ભૂત છે એટલે સિદ્ધિ જ ગ્રહણ છે એમનો તો. એટલે સ્વસંવેદન દ્વારા વસ્તુને પ્રત્યક્ષ કરી કરીને પ્રતીતિનું જોર એટલે શ્રદ્ધાનું બળ વધારે છે, પુરુષાર્થને વધારે છે. એટલે પરિણતિ છે એમાંથી ઉપયોગમાં આવવા માંડે છે. ઓલો સ્મરણ કર્યો એક્સિડન્ટને ને કેમ બધું સાંભળવા મને દુઃખ ચાલુ થઈ ગયું, એમ અહીંયા ઉપયોગ થઈને સુખ ચાલુ થાય છે. એમ લેવું છે અહીંયા. શું? કે હું એક છું એટલે વિદ્યમાનપણે પ્રત્યક્ષ વિદ્યમાનપણે અખંડ અનંત ચિહ્ન માત્ર જ્યોતિ છું, ચૈતન્ય માત્ર જ્યોતિ. ત્યાં જ્ઞાન માત્ર લીધું, અહીંયા ચિહ્ન માત્ર લીધું. જ્ઞાનમાં બે શબ્દ છે અને ચીનમાં દોઢ શબ્દ છે. એક દોઢ અક્ષર છે, ઓલામાં બે અક્ષર છે, આમાં એક અક્ષર અડધો અક્ષર ઓછો કર્યો છે. ચીન માત્રમાં ચિત કહો ચીન કહો એમાં દોઢ અક્ષર છે, જ્ઞાનમાં બે અક્ષર છે. એટલું લંબાવવું નથી. શું? ચીન માત્ર જ્યોતિ અનાદિ અનંત નિત્ય ઉદય રૂપ એટલે શાશ્વત પ્રગટ રૂપ વિજ્ઞાન ઘન સ્વભાવપણાને લીધે ઠાસી ઠાસીને અનંતુ જ્ઞાન ભરેલું છે, જે સર્વ પ્રદેશેથી અનંતકાળથી જેનો પ્રવાહ આવ્યા જ કરે છે. એવું અનંદરમાં અનંત વિજ્ઞાન ઘન સ્વભાવપણાને લીધે હું એક છું, એક પદાર્થ છું, એક ચૈતન્યની ગાંસડી છું કે જેની અંદર મારું અનંત સામર્થ્ય પ્રત્યક્ષ ભરેલું છે. એવો હું છું, એવો સદાય છું. એ પહેલું વિશેષણ છે એકપણાનું. કામ ઊંધો ચાલ્યો તો કેમ કામ થાય? ઊંધો પરિણમ્યો તો કેમ કામ થાય? દેહને આત્મા માન્યો, જે શરીરમાં એકલા હાડકા પાછળ હે હાડપિંજર દેખાડે તો જોવાય ઉભો રે નહી. શું? આપણા મનદીપભાઈની દુકાને જોયું તો કેન્સરની જાહેરાત હતી, ઈંડાની જાહેરાત હતી. કે કોઈ એક ઈંડાથી પણ કેન્સર થઈ શકે છે, એક જાહેરાત હતી, સારી જાહેરાત કરી હતી. શું માણસ ઈંડા ખાતા બંધ થઈ જાય, એક પણ ઈંડું ખાય તો કોઈ પણ એક ઈંડું તમને કેન્સર ઉપજાવી શકે છે, એ જાતની જાહેરાત હતી. પછી એક માણસનો ફોટો હતો, પછી એને ઈંડું ખાધું છે એમાં કેટલો નબળો પીડ્યો, પછી કેટલો નબળો પીડ્યો, પછી કેટલો નબળો પીડ્યો, એનું માથું દેખાડ્યું તો પેલા ભરેલું હતું, પછી ખાડા પડી ગયા, પછી હાડપિંજર જેવો દેખાડ્યો, છેવટે ખોપરીને એના દાંત આવડા આવડા દેખાડ્યા, અને ઓલો ક્રોસ કરે છે ને બે હાડકા મૂકીને, એટલે મૃત્યુ, ડેથ, કે તમારું મોત નોતરું છે. એમ છે કે પોતે એની ભયંકરતા સમજતો નથી, પરિણમની ભયંકરતા કેટલી છે અને અનંત જન્મ મરણના દુઃખ કેવા છે એની કલ્પના એને નથી, એની કલ્પના આવે તો પણ કલ્પના સહન થાય એવું નથી. એવી જ છે કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિ માત્રપણાને લીધે હું શુદ્ધ છું. આયા છ કારકોના ભેદ છે એને અશુદ્ધતામાં લીધા છે, છ કારકોના ભેદને અશુદ્ધતામાં લીધા છે. આત્મા કર્તા છે, આત્મા કર્મ છે, આત્મા કરણ છે. બીજા સાધન ની તો વાત એક મૂકી દે કે ભિન્ન સાધન નો તો અહીંયા પ્રસંગ નથી, પ્રકરણ નથી, પણ આત્મા જ સાધન છે અને આત્મા જ સાધ્ય છે. લ્યો શું એવા ભેદ પ્રભેદો થી પાર જઈને જે વસ્તુનું સ્વરૂપ છે એ નિર્મળ અનુભૂતિ માત્ર છે. અનુભૂતિ એટલે પરિણામ ન લેવા. અહીંયા 73મી ગાથામાં અનુભૂતિનો અર્થ ત્રિકાળી શુદ્ધ આત્મા છે. બીજી ગાથામાં અનુભૂતિનો અર્થ ઉત્પાદ વે ધ્રુવયુક્ત અસ્તિત્વ છે. 17-18મી ગાથામાં અનુભૂતિનો અર્થ જ્ઞાન સામાન્યનું વેદન છે, અને 73 ગાથામાં અનુભૂતિનો અર્થ ત્રિકાળી સ્વભાવ છે. જો શબ્દનો અર્થ પકડી રાખે તો શાસ્ત્ર વાંચીને અસમાધાન ઊભું થાય, સમાધાન થવાને બદલે સમાધાનનું સાધન અસમાધાનમાં પરિણમે, આવું છે. આ ત્રણ આવે છે તો ઘણી જગ્યાએ. પછી તો 50-55માં અનુભૂતિ માત્ર લીધું, અનુભૂતિ માત્ર લીધું, શું એમાં પણ ત્રિકાળી લેવો છે, શું એમાં જે 73 ગાથામાં છે એ જ વાત લેવી છે. અનુભૂતિ શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં કયા અર્થમાં આવે છે, ત્યાં શું કહેવા માગે છે એ ન સમજાય તો અસમાધાન થાય એવું છે. બીજી ગાથામાં દાર્શનિક અભિપ્રાયથી એનો અર્થ કર્યો છે, અન્ય દર્શનની ચર્ચા કરી છે અને સાંખ્ય દર્શનની સામે એ વાત લીધી છે. 17-18 ગાથામાં અજ્ઞાની જીવને જ્ઞાની કરાવવાની વિધિ સુગમતાથી અને સરળતાથી કેવી રીતે ગ્રહણ કરાવવી એનો એક સુગમ ઉપાય બતાવવા માટે વિધિનો વિષય લીધો છે, અને અહીંયા સ્વરૂપ નિશ્ચય કરાવવાનો તબક્કો છે. આવો નિશ્ચય કરીને એમ છેલ્લેથી એમ આત્મામાં નિશ્ચય કરીને આટલું લાંબુ લાંબુ કહીને આવો આત્મામાં નિશ્ચય કરીને ઘણા વખત થી પકડેલું જો મજેવાણ તેને છોડી દીધું છે એમ વિકલ્પોમાં ફસાયેલો આત્મા છે. આત્માનું વાણ શેમાં ફસાયું છે? વિકલ્પના વમળમાં ફસાઈ ગયો છે. એ વિકલ્પો જેને જલ્દી શીઘ્ર વમી નાખ્યા છે એવો એ નિર્વિકલ્પ થઈને આશરો થી નિવર્તી જશે એમ કેવું છે. નિશ્ચય લેવો છે અહીંયા, આવો નિશ્ચય કરવો. હા હા બધી જગ્યાએ જુદા જુદી વાત છે, નહીં તો સમાધાન નહીં થાય. સમાધાન નહીં થાય. અને પછી ગુરુ એમ કે છે કે આ બીજી વાત કરશે તો કે આમ કેમ, અહીંયા તો આમ છે, કે છે આચાર્ય આમ કે છે. શું ગુરુને શું કે પછી? આચાર્ય આમ કે છે. ભાઈ આચાર્ય શું કે છે એ ગુરુને ખબર નથી?
હે,
તને ખબર છે એ ગુરુને ખબર નથી એમ વિચારવા જેવું. આચાર્યના હૃદયમાં ગુરુનો પ્રવેશ થયો છે. મુમુક્ષુ જીવ તો હજી બહાર ઉભો છે, એ તો હજી ગુરુ તો એમના પેટમાં એમના હૃદયમાં પહોંચી ગયા છે. અને એમને તો સમયસારને પરિણમાવી દીધો છે પોતાના આત્મામાં.
ના સમજમાંથી બધી વિટંબડાઓ ઉભી
થાય. હા, એમાંથી થાય ને, એ તો સીધી વાત છે. સામાન્ય રીતે અમસ્થાય તે અણસમજ ના હોય ત્યાં ઝઘડા તકરાર ને ક્લેશ વધારે થાય. સ્વભાવ સ્વાભાવિક વાત છે. સમજદાર માણસ હોય તો સમજણથી વાત નો ઉકેલ લાવી દે. શું કે છે અહીંયા? કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ સ્વરૂપ સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, એમ છ કારકોના ભેદ ન લેવા. આ કારકો શક્તિરૂપ છે આત્મામાં. આ છ કારકો શક્તિરૂપે રહેલા છે. છ કારકોનો નિષેધ કર્યો એવા એને એના અનુસાર તમામ ગુણ ભેદોનો નિષેધ કર્યો. શું?
તમામ ગુણ ભેદોનો નિષેધ.
તમામ ગુણ ગુણ ગુણી ભેદ નો નિષેધ કરી નાખ્યો છે. એને સર્વ ગુણ ભેદો થી પાર અભેદ એવી જે અનુભૂતિ, શું એને અભેદ અનુભૂતિ કહી છે. અભેદ પાર ઉતરેલી નિર્મળ અનુભૂતિ. ભેદમાં અનિર્મળતા ઉત્પન્ન થાય છે. ભેદ ને લઈને અનિર્મળતા ઉત્પન્ન થાય છે એમ કે છે. ભેદ અનિર્મળતાનું નિમિત્ત છે ને, એટલા માટે સદમસ્ત જીવને હું જ્ઞાન કેવળીને નથી. નિર્મળ અનુભૂતિ તે અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ છું. અને એવો હું ત્રિકાળ અભેદ અનુભૂતિ માત્રપણે હોવાથી હું શુદ્ધ છું. મારામાં ગુણ ભેદની અશુદ્ધતા પણ નથી. આ રીતે હું શુદ્ધ છું. મારી શુદ્ધતામાં પરદ્રવ્ય તો આવી શકતું નથી. મારી શુદ્ધતામાં રાગનો તો પ્રવેશ નથી. પણ મારી શુદ્ધતામાં ગુણ ભેદનો અને છ કારકોનો પ્રવેશ નથી. જા દ્રવ્યના પર્યાય ને ઝઘડાય બંધ છે. એ તો કે છે દ્રવ્યના છ કારક કે પર્યાયના કારક, કે એની પાર જવું છે. હવે હવે પર્યાયના છ કારક છ કારક પણ છોડ અને દ્રવ્યના છ કારક પણ છોડ. હવે એની પાર જઈને વાત કરે છે આચાર્ય મહારાજ.
શું?
ત્રિકાળી શુદ્ધિની વાત છે. જે કારકોથી અભેદ છે, જો સંસ્કૃત એ છે એનો. સકલ કારક ચક્રીય પ્રક્રિયા ઉત્તીર્ણ, છ કારકોના ચક્રની પ્રક્રિયાથી પાર થઈ ગયેલું નિર્મળ અનુભૂતિ માત્ર ત્વાત શુદ્ધ. નિર્મળ અનુભૂતિ માત્ર હોવાને લીધે હું શુદ્ધ છું. આવું મારી શુદ્ધતા છે કે જેને ગુણ ભેદોથી ભેદી શકાતી નથી. જે ગુણ ભેદોથી ભેદાતું નથી. સમયસારમાં આગળ એ વાત આવશે આપણે કે પણ જ્ઞાનમાં અનેક જ્ઞેયોના ભેદ ઉત્પન્ન થાય છે ને. જ્ઞાનાકારો જ્ઞેયાકારો ઉત્પન્ન થાય. જ્ઞેયાકાર અનુસાર જ્ઞાનાકાર હોય ત્યારે અનેક ભેદો જ્ઞાનમાં જણાય છે. અને મતિશ્રુત અવધિમાં ન પ્રિય એવા પણ પાંચ ભેદ આગમમાં પાડ્યા છે. તો કે તમામ પ્રકારના ભેદોથી જે જ્ઞાન ભેદાતું નથી એ મારું સ્વરૂપ છે. જા આવું અભેદ સ્વરૂપ લીધું છે. અને ખરેખર જ્ઞાન ક્યાં ભેદાય છે? એ બધા ભેદો હોવા છતાં જ્ઞાન ભેદાઈ ગયું? જ્ઞાન ભેદાણું, જ્ઞાન ભેદાય નહીં, જ્ઞાન છેદાય નહીં, જ્ઞાન સળગે નહીં, જ્ઞાન પલળે નહીં. શું? જ્ઞાન ઠંડુનું થાય નહીં. જ્ઞાન જ્ઞાન નજરે છે બધું જણાય. બધું જ્ઞાનમાં ભેદ પડતો નથી. હા, જળમાં તાળા દેખાય છે એ કેવળ જ્ઞાન સમજાવતા ગુરુદેવે વાત કરી છે. શાંત પાણી હોય અંધારી રાતે તો તારાનું પ્રતિબિંબ પડે ને, તો જળમાં જળ ને તારા બે દેખાણા કે નહીં? એટલા માટે લીધું છે કે નિરવશેષ અંતર્મુખ છે ને લોકાલોક નું પ્રતિબિંબ છે. બે કેવી રીતે જણાતું હશે? આત્માએ જણાય ને લોકાલોકે જણાય એવું કેમ થતું હશે એ સમજાય નહીં. એ કેવળ જ્ઞાન એવું સ્વપર પ્રકાશક છે કે જેમ જળમાં તારા દેખાય છે એમ આત્મા અને લોકાલક બે જ્ઞાનની અંદર જોવામાં આવે છે એમ કહે છે. અહીંયા તો બીજી વાત છે ધીરુભાઈ, અહીંયા તો ગુણ ભેદને ઉડાડે છે.
બરોબર,
જે શુદ્ધ કેવું છે અહીંયા તો એમાં તો ગુણ ભેદને ઉડાડ્યા છે કે છ કારકો એટલે છ પ્રકારની જે કારક શક્તિઓ છે આત્મામાં, કર્તાપણે થઈને પરિણમવાની શક્તિ છે, કર્મપણે થઈને પરિણમવાની શક્તિ છે, સાધનપણે પોતે થઈને પરિણમવાની શક્તિ છે, અન્ય સાધનની આત્માને અપેક્ષા નથી, અને પોતે જ પોતાને દાન દે છે શુદ્ધ પર્યાયનું, પોતે જ પોતાને સુખનું દાન દે છે, પોતે દાન લેનાર છે, અને પોતાને જ પોતાનો આધાર છે, બીજાને કોઈનો આધાર એને પોતાના આધારે જ કામ થાય છે. એવી છ પ્રકારની શક્તિના ભેદ પણ જેમાં જોવા નથી એવો હું શુદ્ધ છું, ગુણભેદ વિનાનો અભેદપણે હું શુદ્ધ છું. એ શુદ્ધતામાં અભેદતા લીધી છે. હા, જ્યાં ભેદને છદમસ્ત જોવે ત્યાં એને વિકલ્પ ઉત્પન્ન થઈ જાય છે. શું? અને ભેદને જોતા પારમાર્થિક જે અભેદ સ્વરૂપ છે એ સારી રીતે માલુમ પડતું નથી. શું? એ સાતમી ગાથાના ભાવાર્થમાં આવી ગઈ આપણે વાત, જયચંદજી એ વાત કાઢી છે. છદમસ્ત ને રાગી ને રાગ થાય છે એમ કરીને વાત લીધી છે. દર્શન જ્ઞાન ચારિત્ર નથી એમ લીધું ને, ભાવાર્થ નો બીજો પેરેગ્રાફ કે અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે અને ગુણો પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી, તો તેને વ્યવહાર કેમ કહી શકાય? શું તેનું સમાધાન? કે એ તો ખરું છે, આ તો જયચંદજીએ સાદવાદથી વાત લખી છે. એટલે ગુરુદેવ તો પ્રવચન કરતા ત્યારે પ્રશ્નમાંથી જ ઉત્તર દેતા હતા કે પર્યાય ભેદ ને ગુણ ભેદ વસ્તુના ભેદ છે, અવસ્તુ તો નથી, તો કે અવસ્તુ છે. પ્રવચનમાં એમ કરતા બહુ ધ્યાનથી બધું સાંભળ્યું છે. આવું આવે ત્યારે બહુ ધ્યાન ન હોય, ઉપયોગ ઘણો હોય. શું? દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી, વસ્તુનો અવસ્તુનો પ્રશ્ન ઉઠાવ્યો છે, તો કે અવસ્તુ છે. નીચે તો ખરું છે એમ કરીને અવસ્તુ નથી અને હા પાડી છે, તો કે આગમ અપેક્ષાએ અધ્યાત્મમાં અવસ્તુ છે. કેમ કે ભેદનું અવલંબન લઈએ તો અવસ્તુનું અવલંબન થાય છે. જેમ પરના અવલંબનથી આત્મ અનુભવ નથી, એમ ભેદના અવલંબનથી આત્માનુભવ નથી. એટલે અવસ્તુના અનુભવથી જેમ આત્માનો અનુભવ નથી, એમ ભેદના અવલંબનથી આત્માનો અનુભવ નહીં હોવાથી ભેદને અવસ્તુ કહેવામાં. ગુરુદેવ તો સ્પષ્ટીકરણ બહુ જોરથી કરતા હતા અને બહુ મલાવીને કરતા હતા, પણ એકવાર તો એ જયચંદજીની હામે મૂકી દીધે. શું? હા, એટલું અધ્યાત્મ ખેંચતા હતા. પ્રવચનમાં અધ્યાત્મની ગાથા છે, દ્રવગુણ પર્યાયના ભેદ આચાર્ય દેવે ઉડાડ્યા છે કે આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર વિદ્યમાન જ નથી. વિશેષ વાત છે એટલે શાસ્ત્ર માંથી ન મળે એ પ્રત્યક્ષ થી મળે છે એમ કેવું છે. ઠીક, એમાં પ્રત્યક્ષતા ની વિશેષતા થઈ કે ન થઈ, શાસ્ત્રકાર ને તો બેલેન્સ રાખવું પડે, કેમ કે અનેક જીવો માં છે, એટલે સ્યાદવાદ ને બધું બેલેન્સ રાખે ને. કે પ્રત્યક્ષ માતામાં તો શું છે કે પોતે ભાવમાં બેલેન્સ રાખે છે અને પ્રયોજન સિદ્ધ કરાવવા માટે એમ કે છે કે આ વસ્તુ છે, તારે અભેદ નું અવલંબન લેવું હોય તો તારા માટે તે અવસ્તુ છે, ભલે આગમ થી એને વસ્તુ નો ભેદ કહીએ પણ પ્રયોજન માટે તે અવસ્તુ છે. અને એ તો ગુરુદેવ નો પડકાર, તોપના ગોળા જેવી વાણી. વેદવાદાન ખંડયત, વેદ ના કથનો ને તોડી પાડે. આવ્યો ને આપણે 47 મો કલશ માં ચોક ને, વેદવાદાન ખંડયત. એમ કહેતા અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદ ને પ્રધાન કરીને ઉપદેશ છે. અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. એટલા માટે અહીંયા 73 માં ભેદનો નિષેધ કર્યો. 73 ગાથામાં કેમ ભેદનો નિષેધ કર્યો? કે અભેદને સારી રીતે જો માલુમ પડવું હોય, માલુમ પડવું એટલે અનુભવ કરવો, વિચાર કરવો ન લીધો, માલુમ પડવું લીધું. શું? જો અભેદનો સારી રીતે અનુભવ કરવો હોય તો ભેદને ગૌણ કરવા જ રહ્યા. કેટલા ગૌણ કરવા? કે જેટલી અવસ્તુને ગૌણ કરો, પરવસ્તુને ગૌણ કરો એટલા. જાઓ, આમ છે. વજન દેવામાં, લખાણમાં કેવી રીતે વજન દે, બોલવામાં પ્રત્યક્ષ હોય તો તરત ખબર પડે કે અહીંયા બોલનારનું વજન ક્યાં છે, એનો ટોન ક્યાં છે. લખાણમાં કેવી રીતે ખબર પડે કે એનું વજન ક્યાં દેવાનું છે? એ પ્રત્યક્ષ વગર, પ્રત્યક્ષ યોગ વગર એ વાતની સમજ આવે ને. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. હા, ઉગે ના આત્મવિચાર. અને એક પત્રમાં એટલું કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરવામાં આવે અને જીન પ્રતિમાની ભક્તિ કરવામાં આવે તો બે માંથી કોનું ફળ વિશેષ આવે? સુભાગભાઈ ને પ્રશ્ન પૂછ્યો છે પોતે કૃપાળુદેવે, કે શ્રી જીન ઉપરના ગુણ સ્થાને બિરાજમાન છે, એમની પ્રતિમા છે, અત્યારે તો જીન છે ને એટલે એમની પ્રતિમા છે, અને એમની ભક્તિ કરવામાં આવે છે, અને શ્રી ગુરુ સાક્ષાત પ્રત્યક્ષ ચૈતન્ય મૂર્તિ છે, એની ભક્તિ કરવામાં આવે તો ફળ કોનું વધારે આવે? જીનેન્દ્ર ભક્તિ નું કે સત્પુરુષ જે નીચેના ગુણ સ્થાને છે એનો? જો સીધી વાત હોત કે ઉપરના ગુણ સ્થાન વાળાનું ફળ વધારે આવે તો પ્રશ્ન જ ન કરે, એ તો ગણિતનો વિષય છે. અને એ તો લોકો સમજાવે પણ છે કે ભગવાનની ભક્તિ થાય એટલે કઈ સત્પુરુષની ન કરાય, જોખીમ કરવી જોઈએ. કેટલી જોખીમ? ઓલા 13મા ગુણ સ્થાને હોય તો 13 ગણી, ના 4થા ગુણ સ્થાને હોય તો 4 ગણી. ભૂલ પડી ગઈ ભાઈ, તારી ભૂલ પડી ગઈ છે. આ તો ક્રાંતિકારી ગાથા છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. લોકો મારવા લે, જો પોતે પૂજાવા હટે ભગવાનને એકવાર મૂક્યા ગૌણ કરાવ્યા એમ કરીને આરોપ કરે લોકોનો. એટલે આત્મસિદ્ધિ એ વખતે બધાને વાંચવા દેતા નહીં. કારણ હતું કે આવું બધું અંદર ઘણું રહસ્ય હતું. શું પાત્ર હોય એને વાંચવા દેવી, નકામું નુકસાન કરશે બિચારો. શું હાસ તો કરવું જોઈએ, આજે બહુમાન કરવાનું છે ને. કૃપાળુદેવ નો ગ્રંથ આવી ગયો છે ચાંદી થી પોતાને મઢાઈને, આપણે સ્વાધ્યાય પછી બિરાજમાન કરશું. એમની વાણી છે, એ બધી વાતો એમણે બહુ ખુલી છે. જે સમયસારમાં ખુલ્યું છે એવું બધું ઘણું ખુલ્યું છે એમણે. શું હા એમને થોડી એથી વધારે વાત કરી છે. મારા માટે તો મને પ્રત્યક્ષ યોગથી જે લાભ થયો છે એ મારો જીવ તો અનંતવાર સમોસરણમાં અનંત તીર્થંકરો પાસે જઈ આવેલો, પણ મને તો કઈ લાભ થયો નહીં. અને અહીંયા જે આત્મલાભ થયો એ અનંત તીર્થંકરોથી પણ અધિક થયો. માટે મારા માટે તો અનંત તીર્થંકરોથી પણ અધિક છે. દ્રષ્ટાંત આપ્યો છે કે જગતમાં અબજોપતિ કરોડોપતિ ઘણા હોય, પણ 50 લાખ વાળો 1 લાખ આપે ભલે ઉછી ના આપે, પોતે કરોડોપતિ અબજોપતિ થઈ જાય વેપાર કરીને, એમાંથી તો બીજા કરતા લખપતિ એને વધારે ખરો જ ને. હે કે ભાઈ મારા માટે તો, મારા માટે એ લખપતિ નથી, એ અબજપતિ છે, કેમ કે હું અબજપતિ થઈ ગયો એનાથી. એ દ્રષ્ટાંતે, એ ન્યાયે એમણે એ વાત કરી છે. એટલો મહિમા કર્યો છે. અને એમને તો કઈ કોઈને સમાજમાં આવવું નહોતું, એટલે કઈ બીજી ચિંતા હતી નહીં કે લોકો વિરોધ કરશે ને ફરાણું કરશે, તો એ કઈ હતું નહીં. તો પોતાના ભાવમાં ને મસ્તીમાં આવે એ કહી દેતા હતા. અહીંયા શુદ્ધમાં ગુણ ભેદો નો નિષેધ છે. હવે કહે છે કે પુદ્ગળ દ્રવ જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિ ભાવનું વિશ્વરૂપપણું અનેક રૂપપણું, તેના સ્વામીપણે પોતે સદાય નહીં પરિણમતો હોવાથી મમતા રહિત છું. મમત્વહીન પોતાપણું, શું મમતા રહિત એટલે પોતાપણા રહિત, જેમાં પોતાપણું લાગે નહીં, ભાસે નહીં, અનુભવાય નહીં, ત્યારે મમત્વહીનતા આવે. શું કારણ છે એમ થવાનું?
અનુભવાય નહીં.
હા અનુભવાય નહીં, વિચારમાં તો લેવામાં આવે છે. તમે જળથી ઉભીન છું, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ સ્વચતુષ્ટય ને પરચતુષ્ટય ભીન છું, પણ અહીંયા અનુભવની વાત લેવી છે. માત્ર વાતની વાત લેવી નથી. પુદ્ગળ દ્રવ જેનો સ્વામી છે એવું જે ક્રોધાદિ ભાવોનું વિશ્વરૂપપણું, આ ક્રોધાદિ ભાવોનો સ્વામી પુદ્ગળ છે એમ કે છે. કર્મની પ્રકૃતિનો ઉદય છે, જ્ઞાની નહી. જ્ઞાની એના ઉપરથી, ક્રોધાદિ ભાવો ઉપરથી પોતાનું મમત્વ ઉઠાવી લે છે. અનુભૂતિ સ્વરૂપ આત્મામાં પોતાપણું જે કરે છે, વેદનપૂર્વક પોતાના અસ્તિત્વને ગ્રહણ કરે છે, એને ચાલતા રાગાંશમાં ક્રોધાંશમાં પોતાપણું અનુભવાતું નથી. બે જગ્યાએ અનુભવ ન થાય પોતાપણાનો. જેને રાગમાં ક્રોધમાં વિભાવમાં પોતાપણાનો અનુભવ થાય એને જ્ઞાન વેદનનો અનુભવ પોતાપણે થાય નહીં. જેને જ્ઞાન સ્વપણે અનુભવાય એને રાગ સ્વપણે અનુભવાય નહીં, એને જુદો પડી જાય. બે જગ્યાએ બે અસ્તિત્વ રહી શકે નહીં, બે ઘોડાની સવારી કોઈ કરી જ ન શકે. બધું આવી ગયા, બધા વિભાવ તમામ આવી ગયા. કેમ કે ક્રોધ નો સ્વામી ન થવું, પણ મેં પૂજા કરી, મેં ભક્તિ કરી, મેં શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો, આજે બહુ મને સારા ભાવ આવ્યા, આજનો દિવસ બહુ સારો ગયો કે મને બહુ સારા ભાવ આવ્યા, તો એવા બધા મંદકષાય રૂપ રાગના તો સ્વામી થવું કે નહીં, એને તો મારા કરવા કે નહીં. નિર્મળ અનુભૂતિ માત્ર હું આત્મા છું, આ સિવાય પોતાપણું ક્યાંય કરવાનો નિષેધ છે, પ્રતિબંધ છે, ભગવાનનું ફરમાન છે. ક્યાંય પોતાપણું તારે કરવું નહીં, તારા આત્મા સિવાય ક્યાંય પોતાપણું કરવું નહીં, આ ભગવાનની આજ્ઞા છે, આદેશ છે. અને એ આદેશ અને આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહીં એમ કેવું છે. વિશ્વરૂપણું એટલે અનેક જાતના ભાવો, એ વિશ્વરૂપણામાં લઈ લેવા પૂજા ભક્તિ. ક્રોધાદી ભાવોનું વિશ્વરૂપણું, આ વિશ્વરૂપમાં બધા આવી ગયા. અનેક જાતના લુભામણા છે, છેતરામણા ભાવો છે, આ બધા મંદ કષાયના ભાવો બધા છેતરામણા છે. જુદું જુદું રૂપ લઈને આવે, ક્યાં સુધીનું રૂપ ધારણ કરે, આત્માનો વિકલ્પ લઈને આવે. ઠીક, જેને આત્મા રૂપે લાગે કે નહીં હવે નહીં છેતરાવાનું, આત્માનો વિકલ્પ હોય તો પણ એ અનાત્મા છે, એનો સ્વામી હું નથી, એનો સ્વામી ઉદગળ છે, એમ લીધું.
છેતરવા માટે જુદા જુદા રૂપ ધારણ,
હા, છેતરવા માટે એ ભાવો બધા જુદા જુદા રૂપ લઈને આવશે. પણ હવે તને જાતિ ની પરખ આવી હોય તો નહીં છેતરા, નહીતર તું ક્યાંક ને ક્યાંક છેતરાય જઈશ. એવા ક્રોધાદી ભાવોનું વિશ્વરૂપણું તેના સ્વામી પણ પોતે સદાયની પરિણમતો હોવાથી, સદાય એનાથી અપરિણમન સ્વરૂપે રહેતો હોવાથી, એટલે કે આત્મા મટીને ક્યારે રાગ કે ક્રોધાદી નહીં થતો હોવાથી, મમતા રહિત છું, મારા સ્વરૂપમાં જ મમત્વ કરવું એ મારા સ્વરૂપમાં ને સ્વભાવમાં નથી, એ મારા સ્વભાવ બહારની ચીજ છે. એવી રીતે પોતાના નિજ સ્વરૂપનો નિશ્ચય કરાવે છે.